ಶ್ರೀ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ, ಶ್ರೀ ಸರಸ್ವತೈ ನಮಃ, ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ. ಆ ಜೀವ ಸಂಜೀನೆ છોડતો નથી. ડોક્ટર કહે છે તમને બ્લડ પ્રેશર છે, ધંધો બંધ કરો નહીતર જોખમ છે. ત્યારે મનુષ્ય ડાયો થઈને ઘરમાં બેસે છે. આ પ્રમાણે ડોક્ટર ધમકાવે ત્યારે ધંધો છોડીએ છે. ધૃતરાષ્ટ્ર કહે છે, ભાઈ તારું કહેવું સાચું છે પણ હું આંધળો છું, એકલો ક્યાં જાઉં. વિદુરજી કહે છે, દિવસે તો ધર્મરાજા તમને છોડશે નહીં પણ અત્યારે મધ્યરાત્રિએ હું તમને લઈ જાઉં. રુદ્રાષ્ટ્ર ગાંધારી સાથે વિદુરજી સપ્ત સ્ત્રોત તીર્થમાં આવ્યા. સવારે યુધિષ્ઠિર રુદ્રાષ્ટ્રના મહેલમાં આવ્યા. કાકા દેખાતા નથી. યુધિષ્ઠિર વિચારે છે, અમે તેમના 100 પુત્રને મારી નાખ્યા એટલે તેમણે આત્મહત્યા કરી હશે. કાકા કાકીનો પત્તો ન લાગે ત્યાં સુધી મારે પાણી પીવું નથી. ધર્મી દુઃખી થાય છે તો સંત તેને ત્યાં આવે છે. ધર્મરાજાની પાસે તે વખતે નારદજી પધાર્યા. ધર્મરાજા તેને કહે છે, મારા પાપે કાકા ચાલ્યા ગયા. વૈષ્ણવ તે છે કે જે સ્વદોષનો વિચાર કરે, બીજાના દોષનો નહીં. નારદજી સમજાવે છે કે ધૃતરાષ્ટ્રને સદગતિ મળવાની છે, ચિંતા ન કરો. દરેક જીવ મરણને આધીન છે. કાકા જ્યાં જવાના ત્યાં તમારે પણ જવાનું છે. આજથી 5મા દિવસ પછી કાકાની સદગતિ થશે અને તે પછી તમારો વારો આવશે. કાકાને માટે હવે રડશો નહીં. હવે તમે તમારો વિચાર કરો. મરેલો પાછો આવતો નથી, જીવતો પોતા માટે રડે તે જ સારું. એક મરે તેની પાછળ બીજો રડે છે, પણ રડનારો એ સમજતો નથી કે તે ગયો છે ત્યાં મારે પણ એક દિવસ જવાનો છે. રોજ વિચાર કરો, મારે મારું મરણ સુધારવું છે. તમારા માટે પણ હવે 6 મહિના બાકી રહ્યા છે, તમે તમારું મૃત્યુ યાદ કરો. સુતજી સાવધાન કરે છે, પથારીમાં પડ્યા પછી ડાહ પણ ગણાને આવે છે, તે શા કામનું. નારાજી કહે છે, હું તમને ભગવત પ્રેરણાથી સાવધાન કરવા આવ્યો છું. વિદુરજી ધૃતરાષ્ટ્રને સાવધાન કરવા આવ્યા હતા, હું તમને સાવધાન કરવા આવ્યો છું. 6 મહિના પછી કળિયુગની શરૂઆત થશે. હવે તમે કોઈની ચિંતા ન કરો, તમે તમારી ચિંતા કરો. યુધિષ્ઠિરે ઘણા યજ્ઞો કર્યા. ભગવાન દ્વારિકા ગયા ત્યારે અર્જુનને સાથે લઈને ગયા. પ્રભુને ઈચ્છા હતી કે આ યદુકુળનો વિનાશ થાય તો સારું. યદુકુળનો વિનાશ થયો. યુધિષ્ઠિરે ભીમને કહ્યું, નારદજીએ કહ્યું હતું તે સમય આવ્યો હોય તેમ લાગે છે. મને કળિયુગની છાયા દેખાય છે. મારા રાજ્યમાં અધર્મ વધી ગયો છે. મંદિરમાં ઠાકોરજીનું સ્વરૂપ મને આનંદમાં દેખાતું નથી. શિયાળ કૂતરાઓ મારી સમક્ષ રડે છે. તને શું કહું, મારા રાજ્યમાં અધર્મ વધ્યો છે. હું કાલે ફરવા ગયો હતો લુહારને. ત્યાં મેં એક યંત્ર જોયું. મેં તેને પૂછ્યું, અને શું કહે છે? તેને કહ્યું, એને તાળું કહે છે. લોકોને ત્યાં ચોરી થવા લાગી છે એટલે ઘરને તાળા મારવા પડે છે. હાલની 6 મહિના ઉપરની વાત છે. એક વૈશ્ય બ્રાહ્મણને મકાન વેચાતું આવ્યું હતું. તે મકાનના પાયામાંથી સોના મહોરો નીકળી. બ્રાહ્મણ તે લઈ શેઠ પાસે આવ્યો. શેઠ ધર્મનિષ્ઠ હતા. તેમણે કહ્યું કે મેં મકાન તમને વેચ્યું છે એટલે હવે મકાનમાંથી જે નીકળે તે તમારું. શેઠ સોના મહોર લેતા નથી. શેઠ કહે છે કે સંપત્તિ તમારી છે. બ્રાહ્મણ કહે કે આ સંપત્તિ ઉપર મારો હક નથી, તે મારી નથી. મારા રાજ્યની પ્રજા કેવી ધર્મનિષ્ઠ છે. તે વખતે તે કહેલું, મોટાભાઈ ચિંતા ન કરો, 6 મહિના પછી આ બંનેની બુદ્ધિ બગડશે. તેમ જ થયું. ગઈકાલે તે બ્રાહ્મણ અને શેઠ મારી પાસે આવ્યા. બ્રાહ્મણ કહે છે, સંપત્તિ મારી છે. તે વખતે મારી બુદ્ધિ બગડેલી હતી, હવે મારી બુદ્ધિ સુધરી ગઈ છે. આ પ્રમાણે બંને પોતપોતાનો હક તે સંપત્તિ ઉપર બતાવવા લાગ્યા અને સાથે એક વકીલને પણ લાવેલા. મને દેખાય છે કે મારા પવિત્ર રાજ્યમાં કડીનો પ્રવેશ થયો છે. કડી એટલે કલહનું રૂપ. જે ઘરમાં કૃષ્ણ કીર્તન કૃષ્ણ કથા થાય તે ઘરમાં કડી આવતો નથી. અર્જુન હજુ આવ્યો નહીં. ભીમસેન અને ધર્મરાજા આવી રીતે વાતો કરતા હતા. તેવામાં અર્જુન આવ્યો. તેના મુખ ઉપર જરાય તેજ દેખાતું નથી. યુધિષ્ઠિર અર્જુનને પૂછે છે, તારું તેજ ગયું ક્યાં? અર્જુન, તે આંગણે આવેલા અતિથિને આપ્યા વગર ભોજન તો કર્યું નથી ને? અતિથિ ભગવાનનું સ્વરૂપ છે. આંગણે આવેલો અતિથિ ભૂખ્યો રહે તો યજમાનનું પુણ્ય ખાઈ જાય છે. નચિકેતા યમરાજાને ત્યાં 3 દિવસ ભૂખ્યો તરસ્યો બેસી રહ્યો છે. યમરાજા આવીને પૂછે છે, 3 દિવસ તે શું ખાધું? નચિકેતા જવાબ આપે છે, તમારું પુણ્ય ખાધું. જય શ્રી કૃષ્ણ.